તારીખ 24/4/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 689 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 264.
આયુષ્ય છે એ પૂર્વ કર્મથી નિબંધિત એટલે ચોક્કસ થયેલું છે, એમાં ફેરફાર કરવાનો ઇન્દ્ર નરેન્દ્ર જૈનેન્દ્ર કોઈનો અધિકાર નથી. આયુષ્ય પૂરું થાય ત્યારે લૌકિક રીતે એને આપણે મૃત્યુ કહીએ છીએ, પણ ખરેખર કોઈ આત્માનો નાશ થાય છે, કોઈ આત્મા મૃત્યુ પામે છે એવું મૃત્યુ નથી, ક્ષેત્રાંતર થાય છે, એની હૈયાતી હોય છે. અને જેમને જીવન દરમિયાન સત્કાર્યો કર્યા છે એ બીજા ક્ષેત્રે પણ આથી વધારે સારી સ્થિતિમાં હૈયાત હોય છે. એવી રીતે એને જોવું જોઈએ. અલબત્ત વર્તમાનમાં આપણો સંયોગ નથી રહેતો, વિયોગ થાય છે, એનો ખેદ થવા યોગ્ય છે અને તે અસ્વાભાવિક નથી, સ્વાભાવિક પણ છે. તો એવા પ્રસંગે કૃપાળુદેવ જેવા જ્ઞાની પુરુષોના નો બોધ, એમનો ઉપદેશ કેવા પ્રકારનો હોય છે તે આ પુત્રથી આપણે એ બોધને કેવળ બોધ નહીં પણ આપણા માટે એક આજ્ઞા એમ અવધારીને જીવનમાં ઉતારવાનો પુરુષાર્થ કરવો. જ્ઞાનીઓની અને જ્ઞાન દશા પ્રાપ્ત કરવાની જેની અભિલાષા છે એવા મુમુક્ષુઓને એક નીતિ હોય છે, એ નીતિ અનુસાર પરિણમન કરે છે. સામાન્ય નીતિ એ છે, પછી પ્રસંગ પ્રમાણે એની ડિગ્રી ઓછી વૃત્તિ પ્રવૃત્તિમાં હોય છે, પરિણામમાં હોય છે. પણ નીતિ એવી છે કે કોઈ પણ ઉદય પ્રસંગને આત્મકલ્યાણ બાજુ વાળી લેવો. શું નીતિ હોય છે ફરીથી, કે કોઈ પણ ઉદય પ્રસંગને આત્મકલ્યાણ બાજુ વાળી લેવો એમ જ્ઞાનીઓ પરિણમે છે અને એમ યોગ્ય મુમુક્ષુ હોય, યથાર્થ મુમુક્ષુ આવી હોય તે પણ એમ જ પરિણમે છે. કેમ કે એ ભવિષ્યમાં જ્ઞાની થવાના છે. એ નીતિ અનુસાર આ પ્રસંગને પણ આપણે આત્મકલ્યાણ બાજુ વિશેષપણે વાળી શકીએ તો પણ એ આપણા હિતનો, આપણા કલ્યાણનો જ પ્રારંભ બનશે. કૃપાલદેવે તો પત્ર બહુ સુંદર લખેલો છે અને બહુ પ્રેક્ટિકલ સાઈડથી લખેલો છે, વિચારણીય છે. આર્ય શ્રી માણિકચંદ આદિ પ્રત્યે શ્રેષ્ઠ મતે છે. ખંભાતના એક મુમુક્ષુ માણિકચંદભાઈને એમના પરિવાર પ્રત્યે આ પત્ર લખેલો છે, કેમ કે એમના કુટુંબની અંદર યુવાન વયે અચિંતુ એમના પુત્રનું અવસાન થયું છે, એ નિમિત્તે પત્ર લખ્યો છે. સુંદરલાલે વૈશાખ સુધી એકમે દેહ છોડ્યાના ખબર લખ્યા તેમાં ચાર કૃપાલદેવને પત્ર છે આ સમાચાર આપવામાં આવેલા, એટલે 5 દિવસ પછી એમને આ પત્ર ગવાણિયા મળેલો. ખંભાતથી પત્ર લખાયેલો છે એ ગવાણિયા 5 દિવસે મળ્યો, વૈશાખ વધ એકમે દેહ છોડેલો.
વૈશાખ વધ શક્ય કૃપાલદેવ સામો પત્ર લખે છે. વિશેષ કારણની માંદગી વિના
યુવાન અવસ્થામાં અકસ્માત દેહ છોડવાનું બનવાથી સામાન્યપણે ઓળખતા પાળવતા માણસોને પણ તે માંથી ખેત થયા વિના ન રહે તો પછી જેને કુટુંબ આદિ સંબંધે કુટુંબ મિત્ર એવા આદિમાં એક પ્રકારના જે સંબંધ છે એ સંબંધે સ્નેહે, માત્ર સ્નેહ નહીં પણ મૂર્છા કરી હોય, શું સમજો, જ્ઞાની પુરુષની વાતમાં આ વિશેષતા છે, મૂર્છા કરી હોય એટલે પોતા પણ કર્યું હોય, પોતાનું કોઈ છે નહીં, પોતે પણ એકલો જન્મ છે, પોતે પણ એકલો સુખ દુઃખ ભોગવે છે, શરીર છોડશે આયુષ્ય પૂરું કરશે તો પણ એકલો, સ્વર્ગમાં જશે તો પણ એકલો, અન્ય ગતિમાં જશે તો પણ એકલો, સાધના સાધશે તો પણ એકલો અને નિર્વાણ પામશે તો પણ એકલો છે. ખરેખર કોઈનું કોઈ નથી, તમામ આત્માઓ જગતમાં સ્વતંત્ર છે, તદ્દન ભિન્ન દ્રવ્ય છે, ભિન્ન વસ્તુ છે, અને કોઈના વિશે મૂર્છા કર્તવ્ય નથી, એટલે પોતાપણું કર્તવ્ય નથી. જો પોતાપણું કરવામાં આવે તો વર્તમાનમાં પણ આકુલતાને દુઃખી થવું પડે છે અને ભવિષ્યમાં કોઈ દુર્ગતિનું અને અધોગતિનું કારણ હોવાથી ઘણા દુઃખનું કારણ છે એમ સમજીને સંયોગ કાળે પણ સંબંધ કાળે પણ ભિન્નત્વ જુદાપણું અથવા અનાદેથી થયેલી મૂર્છાને કેમ ઉતારવી, એ મૂર્છાના ઝેરને કેવી રીતે ઉતારવું, એ પ્રયત્નો મુમુક્ષુ આત્માઓએ કર્તવ્ય છે. સહવાસમાં વૈસા હોય તે પ્રત્યે કઈ આશ્રય ભાવના રાખી હોય, આશ્રય એટલે આધાર બુદ્ધિ, કે આમનો આપણને આધાર છે, આશ્રય તો આપણને કામમાં આવે છે, તેને ખેત થયા વિના કેમ રહે, પ્રેક્ટિકલ સાઈડ છે. આપણે એમ છીએ તો કોઈને દુઃખ થવું જ ન જોઈએ, એ પોસિબલ નથી. કોઈ એમ વિચાર્યું તમે મુમુક્ષુ છે ને તમે શા માટે રડો છો, તમે શા માટે દુઃખી થાવ છો, એ શક્ય નથી, એ પ્રેક્ટિકલ પણ નથી. એનું કારણ શું છે કે જે રીતે સાથે રહ્યા હોય, જે રીતે સાથે વૈસા હોય, અપેક્ષાઓ રાખી હોય, અપેક્ષા બુદ્ધિ હોય, આધાર બુદ્ધિ હોય, સુખ બુદ્ધિ હોય, અનેક પ્રકારના પરિણામ થયા હોય એનું રિએક્શન આવ્યા વિના રહે નહીં, અને એ અનિવાર્ય પરિણામો છે, એને નિવારી નથી શકાતા. નુસખા કોણ લેવાડી શકે? ક્યાં નુસખા તોડી હોય, એને જ્ઞાન દશા પ્રાપ્ત કરી હોય તો એ સ્વસ્થ રહી શકે છે. તો પણ જેટલો ચારિત્ર મૂળમાં હોય એટલી અસર દેખાય તો એમાં કાંઈ શંકા કુશંકા કરવી નહીં. એની શંકા કુશંકા ફરીથી આપણે લઈએ. વિશેષ કાળની માંદગી વિના, એ તો શું છે કે લાંબી માંદગી ચાલે ત્યારે બધાને ખ્યાલ આવી જાય છે કે હવે આ રોગ છે, અસાધ્ય છે, ઘણા વખતથી પીલાય છે, પીડાય છે, સુખી થાય છે, આમાંથી કાંઈ હવે બચી શકાય એવી શક્યતા નથી. એટલે મૃત્યુ પહેલાં પણ સાયકોલોજીકલી સંબંધિત માણસો છે તૈયાર થઈ જાય છે. માનસિક તૈયારી થાય તો આઘાત ઓછો લાગે, પણ અકસ્માત ઓછી હોય, એકદમ માંદગી જિંદગીમાં ન હોય, સામાન્ય વાત હોય અને આયુષ્ય પૂરું થાય અને જેના પત્ર લખ્યું છે તો યુવાનવસ્થામાં થાય. યુવાનવસ્થામાં અકસ્માત દેહ છોડવાનું બીજાથી સામાન્યપણે ઓળખતા માણસોને પણ ખેદ થાય તો પછી જેને સંબંધો છે, જેને પોતાપણું કર્યું છે, નાની ભાષામાં એને મૂર્છા કહે છે. મૂર્છા શબ્દ એટલા માટે વપરાય છે કે જીવ પોતાપણું કરે છે ત્યારે બેભાન અવસ્થા હોય છે, પોતાનું સભાનપણું નથી રહેતું. હું એક ભિન્ન જ્ઞાનમય આત્મા છું એવું સભાનપણું એકત્વ કરતા, રાગ કરતા, રાગથી એકત્વ કરતા રહેતું નથી. જે મૂર્છિત માણસ બેભાન અવસ્થામાં હોય એમ જીવ પણ સાંસારિક પ્રસંગોની અંદર એકત્વ બુદ્ધિએ જ્ઞાન દશામાં વર્તે ત્યારે પોતાના સ્વરૂપને બેભાનપણામાં આવી જાય છે. એમ જ્ઞાનીઓ સ્પષ્ટ જોવે છે કે આ ભાન ભૂલીને જે પરિણામ કરે છે એ પરિણામ બહુ દુઃખદાયી થશે વર્તમાનમાં અને ભવિષ્યમાં. તેથી એને મૂર્છા એવો શબ્દ વાપર્યો છે. અને અનેક વર્ષો સુધી સહવાસમાં બેસા હોય તેમના પ્રત્યે કાંઈ આધાર બુદ્ધિ, આશ્રય ભાવના, સુખ બુદ્ધિ એવા પરિણામ કર્યા હોય તેને ખેદ થયા વિના કેમ રહે અને તો દુઃખ થાય થાયને થાય, એ બહુ સ્વાભાવિક છે, એ કાંઈ અસ્વાભાવિક નથી. પરંતુ એવું દુઃખ કર્તવ્ય છે, કરવા યોગ્ય છે એમ કહેવા માંગતા નથી. થાય એ સ્વાભાવિક છે. આગળ પાછળનો ઇતિહાસ જોઈને, પરિસ્થિતિ જોઈને તો એમ કે થવું જ ન જોઈએ, તો એ વિષય કરીને આગળ પાછળની પરિસ્થિતિને સમજીને વાત નથી કરતા. એ થવા યોગ્ય છે, થાય ખરું, પણ તે કર્તવ્ય નથી એમ કહેવા માંગે છે. હવે કેવી રીતે ન થાય, શું વિચારે તો ન થાય, શું ગ્રહણ કરે તો ન થાય, એ વાત છે. આ સંસારમાં મનુષ્ય પ્રાણીને જે ખેદના અકચ્છ પ્રસંગો પ્રાપ્ત થાય છે, કહી ન શકાય એવું દુઃખ, ખેદ એટલે દુઃખ. આ સંસારમાં મનુષ્યોને પણ ન કહી શકાય ને ન સહી શકાય એવા દુઃખો પ્રાપ્ત થાય છે, તે અકચ્છ પ્રસંગોમાંનો એક આ મોટો ખેદકારક પ્રસંગ છે. એવો જ આ પ્રસંગ છે. સજનનું મૃત્યુ થાય એવો પ્રસંગ છે. કોઈ પણ રીતે મંજૂર થાય એવી વાત નથી હોતી. આ થવું જ ન જોઈએ, કેમ થયું આ થવું જ ન જોઈએ, એમ જ આવી વાત એની અંદર છે કે આ થવું જ ન જોઈએ, આ થયું જ કેમ, એનો સહન થાય ને ન કહી શકાય એવો આ પ્રસંગ છે. તે પ્રસંગમાં હવે જે વિચારવાની વાત છે કે એવા પ્રસંગમાં यथार्थ विचारवान पुरुषों सिवाय, केवल यथार्थ विचारवान, यथार्थ એટલે જે કાળે જેવું વિચારવું યોગ્ય છે અને વિચારી શકે તેને યથાર્થ વિચારવાન કહેવાય. જે પ્રસંગે જે વિચારવું યોગ્ય છે એવું વિચારી શકે, એવી જેની વિચાર દશા હોય, એવી જેની પરિપક્વ વિચાર દશા હોય, મેચ્યોર એવા પુરુષો, એ સિવાયના બધા મનુષ્ય અને બધા પ્રાણીઓને ખેદ વિશેષને પ્રાપ્ત થાય છે કે ઘણા દુઃખને પ્રાપ્ત થાય છે. અને યથાર્થ વિચારમાં પુરુષોને વૈરાગ્ય વિશેષ થાય છે. શું કહે છે? રિઝલ્ટેડ પોઝિશન, ઓરિયન્ટેડ પોઝિશન શું આવે છે? પ્રસંગ તો પ્રસંગ છે, અનિવાર્ય છે તે અનિવાર્ય છે, એમાં તો કોઈ ચાલતું નથી. હવે એનું રિઝલ્ટ શું આવે, એનું ફળ શું આવે? સામાન્ય રીતે તો બધા દુઃખી થાય છે, ખૂબ દુઃખી થાય છે, પણ જે યથાર્થ વિચારવાન હોય છે એ વૈરાગ્યને પ્રાપ્ત થાય છે, મુખ્ય બને. બાકી તો યથાર્થ વિચારવાન હોય એ આ પ્રસંગનો વિશેષ લાભ ઉઠાવીને વિશેષ આત્મકલ્યાણ કરી જાય છે. તો પહેલું તો રિએક્શન વૈરાગ્યનું આવે. વૈરાગ્ય એટલે શું? આસક્તિનું ઉડી જવું, આસક્તિનું છૂટી જવું. આત્મકલ્યાણની જે સાધના છે એ સાધનામાં અવરોધના પરિણામો અનેક પ્રકારના છે. એવા અનેક મુખ્ય પરિણામો માહેનું એક પરિણામ આસક્તિ છે. એ અવરોધ થાય છે. આસક્તિને લઈને જ્ઞાનને પણ આવરણ આવે છે, વિવેકને પણ આવરણ આવે છે, અને તેથી કરીને પુરુષાર્થને પણ આવરણ આવે છે. જેને સત્સંગ અને સ્વાધ્યાયનો યોગ હોય એને સમજવા તો મળે, પણ પુરુષાર્થના ઉપર તો શું કામ આવે? સમજેલું કામમાં ના આવે, ધક્કામાં મળી જાય. એનું કારણ કે એના કારણોમાં અનેક કારણો છે. એના એક આસક્તિ કે જે વૈરાગ્યનો પ્રતિપક્ષ ભાવ છે. કેવું છે? વૈરાગ્યનો પ્રતિપક્ષ ભાવ. બીજા ઘણા પરિણામો છે, પણ એની ચર્ચા કરીએ તો બહુ વિસ્તાર થઈ જાય. આપણે તો પ્રસંગને અનુસરીને થોડો વિચાર કરીશું. એ પહેલો તો વૈરાગ્ય સ્વાભાવિક રીતે આવવો જોઈએ અને આવે. સમસ્ત રીતે આવા પ્રસંગો સંસારી જીવોને પણ વૈરાગ્ય આવે છે, પણ સંસારી જીવોને સ્મશાન વૈરાગ્ય આવે છે, એટલે સ્મશાન પૂરતો વૈરાગ્ય હોય છે. પછી જેમ જેમ દિવસો જાય એમાં પાછા પરિણામ આસક્તિના ઊભા થાય, સંસ્કાર હોય અને એ નવી જીવન પાછું ચાલુ થઈ જાય. જે વિચારવાન જીવો છે અથવા જે જીવોને વિચારવાન જીવ એટલે મોક્ષ જીવ એટલે મોક્ષની અભિલાષાવાળો જીવ અથવા મુક્ત થવા માંગે છે સંસારમાં દુઃખોથી અને જન્મ મરણથી એવો જીવ, એને વિશેષપણે વૈરાગ્ય આવે છે. એને સ્મશાન વૈરાગ્ય નથી. એના જીવનની ટ્રેક આખી બદલાઈ જાય છે, બીજે જ રસ્તે જીવન જરી જાય છે અને આત્મકલ્યાણ સાધી જાય છે, આત્મકલ્યાણ કરી જાય છે. એટલે જે આત્મકલ્યાણ કરવામાં અવરોધક એવા આસક્તિના પરિણામ છે એ ખલાસ થવામાં આવો પ્રસંગ નિમિત્ત બને છે. એટલે યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્ય વિશેષ થાય છે અને સંસારનું અશરણપણું તેની લીધું છું. સંસાર છે તે અશરણ છે, કોઈ એને દુઃખથી કે મૃત્યુથી બચાવી શકે એવી કોઈ વ્યવસ્થા આ સંસારમાં છે જ નહીં. બધા જ અશરણ છે, રાજા મહારાજાઓ છે, દેવો પણ ચાર ગતિમાં સંસારમાં દેવો પણ છે ને, દેવોને કઈ દેવગતિ છોડવી ગમતી નથી, કેમ કે ત્યાં તો અહીંથી વધારે સાહેબી છે. દૈવી ભોગ ઉપભોગ છે, અપસરાવો છે, ત્યાં તો કઈક એટલું બધું છે કે સીધો એકેન્દ્રીમાં જ જાય દેવગતિ છૂટે. દેવ એકેન્દ્રી ભયા એટલા પરિણામ તીવ્ર રસવાળા આસક્તિના ત્યાં થાય છે. અહીંયા પણ એટલી આસક્તિ એટલું નુકસાન છે. એ આસક્તિને મટાડનાર વૈરાગ્ય છે, અને વૈરાગ્યપૂર્વક વિશેષ વિચાર કરવો હોય તો સંસારના અશરણપણાનો વિચાર કરવો જોઈએ. આ સંસારમાં કોઈને કોઈ શરણ છે જ નહીં, કોઈને કોઈ બચાવી શકે એવું છે જ નહીં. અનિત્યપણું છે, કોઈ પરિસ્થિતિ કાયમ રહે એવી વસ્તુ સ્થિતિ જ નથી, એ પરિસ્થિતિ છે જ નહીં. અને ચોખ્ખું દેખાય, આંખ ઉઘાડી રાખે તો ચોખ્ખું દેખાય એવું છે. રોજ આ પ્રસંગો બને છે સંસારમાં, અને પરિસ્થિતિ બદલાતી રહે છે. સંસારનું અશરણપણું, અનિત્યપણું અને અસારપણું શું સાર કાઢ્યો એમ કે છે. કૃપાલુદેવનો વિવેક તો એટલો બધો જબરદસ્ત હતો, 15 વર્ષની ઉંમર પછી એમણે જે કાવ્ય લખ્યું કે લક્ષ્મી અને અધિકાર વધતા શું વેધું તે તો કહો, શું સાર કાઢ્યો કે વધવા પણ સંસારનું નરદેહને હારી દેવો. 15 વર્ષે એટલો વિવેક પ્રાપ્ત હતો એમને. કાંઈ સાર નથી, અસાર છે ભલે ગમે તે પરિસ્થિતિ હોય. અને જ્યારે સારપણો માને છે ત્યારે પણ ભયથી તો દુઃખી થતો હોય છે. કેમ? ભય તો છે, ચારે બાજુથી ઘેરાયેલો છે, મૃત્યુનો ભય, અનિશ્ચિતતાનો ભય, અશરણપણાનો ભય, લૂંટનો, ચોરીનો, અકસ્માતનો, પીડાનો, દુઃખના બધા ભયો, બધા જ ભયોથી ઘેરાયેલો જીવ છે. પછી ભલે ઉપર ઉપરથી રાજી થતો હોય પણ એ બધો થપાટ મારીને મોઢું લાલ રાખવા જેવી વાત છે. અંદરથી તો બધા મૂંઝાયેલા પડ્યા છે અને ભયથી ઘેરાયેલા પડ્યા છે. અને જેમ જેમ વધારે સંયોગો સારા એમ ભયની પરિસ્થિતિ પણ વધારે છે. હિન્દુસ્તાનના પ્રાઇમ મિનિસ્ટરની ખુરશીએ બેસે તો એને પાય હાલતા જ દેખાઈ રહ્યું છે. અને ક્યારે એનો અંગરક્ષક એને ગોળી મારશે એનો કોઈ ભરોસો નથી. બધા પ્રસંગો નજર સામે આપણે જોયા છે, બધા જ ભયથી દુઃખી છે. આવા પ્રસંગે વિશેષપણે સંસારનું અશરણપણું, અનિત્યપણું, અસારપણું દ્રઢ થાય છે. શું કહે છે કૃપાલુદેવ? આપણે સ્વાધ્યાય અને સત્સંગ કરીએ ત્યારે આવી વાતો વિચારીએ છીએ, દ્રઢ થવા અર્થે વારંવાર વિચારીએ છીએ, પણ એ વિચાર બધું એ વિચારિક જ્ઞાન, બૌદ્ધિક જ્ઞાન એ થિયરિટિકલ નોલેજ છે. કારણ કાર્યથી વિચારી લઈએ આપણે, આમ થાય છે માટે આમ થાય છે આમ થાય છે. આવા પ્રસંગે એનું પ્રેક્ટિકલ નોલેજ થાય છે. કેવી રીતે દ્રઢ થાય છે? પ્રેક્ટિકલ નોલેજ એટલે અનુભવ જ્ઞાન. આવા પ્રસંગે અનુભવ થાય છે કે આ સંસાર અસાર છે, આમાં કાંઈ નથી, કેવળ દુઃખમય છે, અસરણ છે ને અનિત્ય છે, એનો અનુભવ થાય છે. અને અનુભવથી જે દ્રઢ થાય એ જિંદગીમાં જાય નહીં. વિચારેલું વિસ્મરણ થાય, કેમ કે એ સ્મૃતિ જ્ઞાનનો વિષય આપણે બનાવીએ છીએ, સ્મરણનો વિષય બનાવીએ છીએ, વારંવાર એને યાદ કરીએ છીએ, ન યાદ રહીએ તો ફરી ફરીને સ્વાધ્યાય સત્સંગ કરીને યાદ કરીએ છીએ, પણ એ અનુભવ જ્ઞાન નથી. અનુભવ જ્ઞાન તો પ્રસંગ પડે અને અનુભવ થાય ત્યારે જ થાય છે. તો જે 12 ભાવના છે, આ ભાવનાના વિશે છે. 12 ભાવના કહો, ભેદ અપેક્ષાએ, અભેદની અપેક્ષાથી તો તે એક આત્મભાવના છે. કેવી છે? એક આત્મભાવના છે કે જે આત્મભાવના ભાવતા જીવ કેવળ જ્ઞાન સુધી પહોંચી શકે છે. આત્મભાવના ભાવતા જીવ રહે, એ ભાવના દ્રઢ થવા અર્થે આવા પ્રસંગે નિમિત થાય છે, એનો અનુભવ જ્ઞાન થાય છે, અને એ જ્ઞાન પ્રાપ્ત થાય તો જીવનની અંદર એ બહુ મોટું કામ થયું એમ સમજવું જોઈએ. વિચારવાન પુરુષોને આવો ખેદકારક પ્રસંગનો મૂર્છા ભાવે ખેદ કરવો તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે. શું કહે છે? હવે પોતાના જ્ઞાનથી કેટલીક વાત કરે છે કે વિચારવાન જીવ આવા પ્રસંગે મૂર્છા ભાવે જો ખેદ કરે, એટલે વિચારવાન એટલે સત્સંગ કરતા હોય પણ પોતાપણાને કારણે જો ખેદ કરે, દુઃખી થાય, મારા પણ રાખીને દુઃખી થાય, તો એ નવા કર્મબંધનું કારણ થાય. એટલે કે એવું દુઃખ ફરીને ભોગવવું પડે બીજા ભાવમાં, આ ભાવમાં તો એ પ્રસંગ દૂર છે, બીજા ભાવમાં પાછું એવું જ દુઃખ ફરીને ભોગવવું પડે એવું કર્મબંધન થાય. કર્મનો બંધ થવાનો સિદ્ધાંત એવો છે કે જે જે પ્રસંગે તમે રાગદ્વેષના પરિણામ કરો, જે તે પ્રસંગ ફરીને તમે એને નોતરો આપો આમંત્રણ આપો, કેમ કે તમને રોગ થયો, કશાતા વિજ્ઞાનનો ઉદય આવ્યો, રોગ મટાડવા તમે ડોક્ટર દવા એ બધું કરવાના, રોગ મટાડવા માટેના જ પરિણામ કરવાના, આ રોગ ન જોઈએ, આ રોગ ન જોઈએ, આ રોગ મટી જવો, વ્યાધિ છે ને, વ્યાધિની ઉપાધિ છે, એ ઉપાધિ ક્રિયા કરવાના, એ ઉપાધિના પરિણામોથી તેવું તમને કર્મબંધન થાય છે, ખબર છે? તેવો જ રોગ તેથી વધારે ડિગ્રી વાળો તીવ્ર, તેવો જ પણ તીવ્ર રોગ ફરીને થવાનો ત્યાં કારણ બને છે. અણસમજણથી અને અજ્ઞાનથી જીવને એમ લાગે છે કે આપણે રોગ મટાડવાનો ઉપાય કરીએ છીએ. જ્ઞાની કહે છે કે તું ફરીને રોગ કરવાનો પ્રયત્ન કર્યો છે, પુરુષાર્થ કર્યો અને કારણ ઊંધું કર્યું. બેમાં એવું છે, સાતામાં સાતામાં બેમાં એવું છે, સાતામાં સાતા વધારવાનો જીવ પ્રયત્ન કરે. શરીર તંદુરસ્ત હોય તો પછી પ્રિકોશન લે બધા, રોગ ન થાય એના, રોગ ન થાય એની દવા લેવી, રોગ ન થાય માટે કસરત કરવું, રોગ ન થાય માટે સવારમાં ફરવા જવું વિક્ટોરિયામાં, પગ નીચે રહેલો આવે એ બધો આપણે વિચાર કરવો જોઈએ, સ્વલક્ષે વિચારવું છે માટે. અને રોગ ન થાય એવો ખોરાક ખાવો, દવા લેવી એવું નહીં, ખોરાક પણ એવો જ ખાવો જેથી રોગ ન થાય. કેરીના રસમાં સૂંઠ નાખી હોય તો વાયુ ન થાય, ભણવાની સાથે આમ લીધું હોય તો આમ ન થાય, આમ ન કર્યું હોય તો આમ ન થાય. એ બધા પરિણામ સાતાને ઉપજાવવાના એ વખતે અસાતા વેદની કર્મને બાંધે છે. અને જેટલા રસથી તમે જમો ખાવ એટલું તીવ્ર ત્યાં અસાતા વેદનીનો કર્મ બંધ પડે છે. બહુ સરસ કેરી આવી આજે, દાળ તો સારામાં સારી છે, હબડકા લેવા જેવા છે, હબડકા ક્યાં ના લેશો, અસાતા વેદની ઊભી કરવાના આવું છે. માટે જે કરવું એ વિચારીને, એટલા માટે સમજે છે એની આસક્તિ તૂટે છે. શું થાય છે? જેને આગળ પાછળનો વિચાર છે એને જ વિચારવાન કહેવાય. ટૂંકી બુદ્ધિવાળાને ન કહેવાય જેની દીર્ઘ દ્રષ્ટિ છે. આ ભાવમાં અને હવે પછી એના કોઈ પણ ભાવમાં દુઃખી નથી થવું, સુખી થવું છે એવું જે વિચારી શકે છે એને વિચારવાન કહેવાય છે. અને એને આ બધો વિચાર અને સમજણ હોવાથી વર્તમાન પરિસ્થિતિમાં આસક્તિ ઉડી જાય છે. આસક્તિ થતી નથી, એનું કારણ એ છે. એનું કારણ જ્ઞાન છે, એનું કારણ સમજણ છે. અણસમજણે જે ભૂલ કરીને પોતાને નુકસાન કરે છે, સમજણે કેમ કરે? એટલે નવા કર્મ બંધનો હેતુ ન થાય એના માટે મૂર્છા ભાવે ખેદ કર્તવ્ય નથી, વૈરાગ્ય રૂપે ખેદ કર્તવ્ય છે. એક મુમુક્ષુ આત્માનો સંયોગ ગયો અને ડાયવર્ટ કરી નાખ્યો. એક સાધર્મી હતા, મુમુક્ષુ હતા, આપણને એના સંયોગે સત્સંગનો યોગ રહેતો હતો, એની સાથે અમે બીજા સાથે એમાં આપણને ખોટ જરૂર પડી તો એનો ખેદ થવો જોઈએ. કેમ કે એ પારમાર્થિક નુકસાન છે, એનો ખેદ થાય તો તે યોગ્ય છે. વૈરાગ્યથી કર્મસંગની નિવૃત્તિ ભાષે છે તો એ કર્મબંધન જે નુકસાનકારક છે, દુઃખદાયક છે, એવો કર્મબંધન થતું નથી. અને તે સત્ય છે અને તે સાચું છે. મૂર્છા ભાવે ખેદ કર્યાથી પણ જે સંબંધીનો વિયોગ થયો છે એની પ્રાપ્તિ તો થતી નથી. મૂર્છા ભાવે પોતાપણું રાખીને દુઃખી થાય તો તેથી કાંઈ મળી જાય કે આવી જાય કે સંયોગ થાય તો કાંઈ બનવાનું નથી. અને જે મૂર્છા થાય છે તે પણ અવિચાર દશાનું ફળ છે, અણસમજણનું ફળ છે, અવિચારીપણું છે એમ કે છે. કેમ કે એથી પોતાને અધોગતિનું કારણ થાય છે એમ વિચારી વિચારવાન પુરુષો તે મૂર્છાભાવ પ્રત્યેની ખેદને સમાવે છે. આ તો પ્રાસંગિક ઉદ્દેશ છે, પણ કૃપાળુ દેવના પત્રોમાં ઠામ ઠામ તમે જુઓ 510, 537 કેટલાય પત્રો એવા છે, 491 કે સત્સંગની ઈચ્છાવાળા જીવે કુટુંબ પરિવારમાં મૂર્છા કરવી નહીં. સખત શબ્દોમાં કહીએ તો સત્સંગમાં એલાઉ ક્યારે કરવા કોઈને? કેમ કે તમે ભણવા જાવ તો પણ તમને અમુક ભણ્યા તો આગળના ક્લાસમાં બેસવા દે, બીકોમ થયા પછી તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરી શકો. પણ તમે સીધે સીધા સ્કૂલમાંથી એમ કહો મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષા દેવી છે તો તમને એન્ટ્રન્સ મહિનો બેસવા દે. ઊંચી ડિગ્રી હોય છે એને એન્ટ્રન્સ એક્ઝામિનેશન હોય છે, એને એન્ટ્રન્સમાં એનો બેસવા દે, એન્ટર એનો થવા દે. એમ સત્સંગમાં એન્ટર કોને કરવા? ફી રાખવી જોઈએ. હવે પૈસા ને હવે શરતને ફી રાખવી જોઈએ. કુટુંબ પરિવારમાંથી મૂર્છાને પોતાપણું છોડવાનો પુરુષાર્થ કરવા માગતો એને કરતો હોય એને શું? કેમ કે એ એક અપરાધી મૂળ છે કે જે જીવને સમજાતો નથી. સમજાતો એટલા પણ માટે નથી કે બધા જ કુટુંબોમાં બધા એવી રીતે કોમન ફેક્ટર થઈ ગયો છે. બધા એવી રીતે મૂર્છા કરે છે, પોતાપણો કરે છે, હું પોતાના કુટુંબને પાળે છે, પોષે છે અને હજુ પછી માર જાય છે. લોકોને ખબર નથી પડતી કે આપણે શું કરીએ છીએ. પણ જ્ઞાનીઓ એ બહુ ધ્યાન કરે છે. કૃપાળુ દેવે તો ઠોકી ઠોકીને એ વાત કરે છે. 537માં તો તીર્થંકર ભગવાનનું નામ લઈને વાત કરે છે કે શ્રી તીર્થંકર આદિ મહાત્માઓએ ઠોકી ઠોકીને આ વાત કરી છે. તો પોતાપણું કર્મા, પોતાપણું કર્મા. નહી તો નરક નિગોદ માં શું ક્યાં લીધું છે? સીધું નરક નિગોદ જ બતાવ્યું છે 537 તો આ પ્રસંગે તો ઉતાપણું કર્યું હોય કે થયું હોય તો પણ પાકવું પડે એવો ઉપદેશ એમણે આપ્યો છે. ખરેખર તો સંયોગ વખતે બી પ્રપુરુષાર્થનો પ્રયત્ન થવો જોઈએ, નિયોગ વખતે તો વિશેષ પ્રકારે થવો જોઈએ એમ કહેવા માંગે છે. અને જે ઓછા ભાવે છે થાય છે તે પણ અવિચારવા અવિચાર દિશાનું ફળ છે એમ વિચારે. વિચારવાના પુરુષો તે મૂર્છા ભાવ પ્રત્યે ખેદ ને સમાવે છે, એવા ખેદ ને શાંત કરે. એ પ્રકારનો ખેદ નથી કરતા વિચારવાના પુરુષ, બીજા પ્રકારે ખેદ કરે છે, એ પ્રકારે કરતા નથી. અથવા ઘણું કરીને તેવો ખેદ તેમને થતો જ નથી, થાય તો પણ એને સમાવે છે, મોટા ભાગે તો વિચારવાનો એને એ પ્રકારનો ખેદ થતો નથી. કોઈ રીતે કોઈ અપેક્ષાએ કોઈ પણ દ્રષ્ટિકોણથી કોઈ પણ એંગલથી તેવા ખેદનું નિતકારી પણ દેખાતું નથી. એટલે એકાંત તે અહિતકર છે. શું કહે છે? એવા પ્રકારે ખેદ થવો તે એકાંતે અહિતકર છે, માટે એને બીજી રીતે વાળી લેવો. અને બનેલો પ્રસંગ ખેદનું નિમિત્ત છે, એટલે તેવા અવસરે વિચારવા પુરુષોને જીવને હિતકારી એવો ખેદ ઉત્પન્ન થાય છે. કેવો ખેદ ઉત્પન્ન થાય છે? ખેદ બે પ્રકારના, સ્પષ્ટ થયું કે ખેદ બે પ્રકારના, હિતકારી ને અહિતકારી. જો પોતાપણાની મૂર્છાથી કરે તો અહિત થાય, અને આત્મકલ્યાણના નિમિત્તે વાળી લે એને અને વૈરાગ્યાદી પ્રકારે ખેદ કરે. સત્સંગનો અભાવ થયો, ગુણ હોય તો ગુણીજનનો અભાવ થયો, વિયોગ થયો, એ રીતે એને ખેદને લઈ જાય તો તે આત્મહિતકારી છે. સર્વસંગનું, અસરણપણું, અબંધનપણો, અનિત્યપણો અને તુચ્છપણો તેમજ અનિત્યપણો દેખીને પોતાને વિશેષ પ્રતિબોધ થાય છે કે હે જીવ, તારે વિશે કાંઈ પણ આ સંસારને વિશે વૈરાગ્ય આવી આવે પણ ઉદયાદી ભાવે પણ ઓછા થતી વર્તતી હોય તો તે ત્યાગ કર, ત્યાગ કર. મેં શું કીધું? સંસારમાં તો બીજી રીતે વિચારાય છે, સબસ્ટિટ્યૂટ માણસ વિચારી લે છે કે ચાલો આ તો થયું તો થયું, પણ હવે આપણે બીજું આમ તો છે, આમ તો છે, આમ તો છે એમ કરીને પછી આધાર બુદ્ધિ બીજે વાળી લે છે. એમ નહીં કરું. અહીંયા મૂર્છા એક વ્યક્તિ પ્રત્યે તોડવાની નથી, હવે બાકી બીજા રહ્યા પાછા, આ જાય છે તો એક જણ જાય, બાકી તો રહી ગયા. હવે તારા પરિણામોમાં શું છે? પછી પોતા પણ અહીંયા તો પોતા પણ નિમિત્ત છૂટ્યું છે, પોતા પણ છોડવાનો છે. નિમિત્ત છોડવાનો પ્રશ્ન નથી, વાત ઉપાદાનની છે. તે એ નિમિત્ત છૂટ્યું પોતાપણાનું, પણ પોતાપણું ક્યાં છે તે છોડ્યું છે? તો બાકી રહ્યા એના પ્રત્યે તારું પોતાપણું પછી ચાલુ થઈ ગયું કે ચાલુ રહ્યું કે વિશેષ થઈ ગયું, તો પછી એની એ ભૂલ પાછી ત્યાં ઊભી રાખી. એટલે આવા પ્રસંગે સર્વસંગનું અસરણપણું, મને સંગ અત્યારે હોય તો એને કોઈ શરણ થવાના નથી. અબંધવપણું એટલે બંધ હોય તે મદદ કરે, આમાં કોઈ મદદ કરી શકતો નથી. જે સંગ રહ્યો છે, જે કાંઈ બીજા કુટુંબીઓ રહ્યા છે, એ પણ શરણ નહીં થાય, મને પણ શરણ નહીં થાય, મને મદદ પણ નહીં કરી શકે. અનિત્યપણું એ પણ અનિત્ય છે, ચાર દિવસની ચાંદની નથી, નહીં તો ચાર દિવસની ચાંદની કહેવાય છે. પણ આ સંસારમાં આત્માનું જે હોવાપણું છે એ અનાદિ અનંત છે. કાળનો મહાસાગર છે, એમાં મનુષ્ય ભાવના 150 વર્ષ એક સમુદ્રની બિંદુ જેવા છે. જણ ઉડે ને, મોજા ઉડે ત્યારે જણ ઉડે, એક જણ જેટલો કાક છે, એટલો બહુ જ અલ્પ નાનું ટીપું થતું પાણી, પાણીનો પરપોટો ફૂટે એટલી વાર લાગે ફૂટતા, એટલો મોટો કાળનો મહાસાગર છે, એમાં ચાર દિવસની ચાંદી નથી, એટલે એનો અનિત્યપણ સતત લક્ષમાં રહેવો જોઈએ, તો પરિણામ ચીકણા નહીં થાય, નહીં તો પરિણામ ચીકણા થયા વિના જોઈએ નહીં, કેમ કે જીવ ભ્રાંતિએ કરીને અનિત્યતામાં નિત્યતા સ્થાપે છે અને રિએક્શન એનું આવે છે. જે સંયોગ અનિત્ય છે એને નિત્ય માની લીધું છે, અનિત્ય અનિત્યપણે વાસ્તવિકતામાં આવીને ઉભું રહે છે અને નિત્યતાનો વિશ્વાસ, એ વિશ્વાસઘાત રૂપે દેખાય છે, એટલે એનું રિએક્શન આવ્યા વિના એ અનિત્યપણું લક્ષમાંથી છૂટવું ન જોઈએ અને તુચ્છપણું જે કાંઈ પરિસ્થિતિ સંયોગની છે એ તુચ્છ છે એમ વાસવી જોઈએ, કાંઈ નથી. અનંતકાળમાં આથી સારામાં સારા સંયોગો મળ્યા ને આથી ખરાબમાં ખરાબ સંયોગો પણ મળ્યા, બધું વીતી ચૂક્યું છે ને થઈ ચૂક્યું છે, હવે આમાં છે શું? ક્યાંય પણ કોરો ખાવા દેવો નથી, એકદમ તુચ્છપણું તેમજ અન્યત્વ પણ દેખીને મારાથી જુદું છે, ભિન્ન છે, કાંઈ કામમાં નહીં આવે એટલે અસાર છે એમ દેખીને પોતાને વિશેષ પ્રતિબોધ થાય છે. આ પ્રસંગ ઉપદેશ આપે છે, શું કહે છે? પોતાને વિશેષ પ્રતિબોધ થાય છે, હેજી વખતે પોતાને સંબોધન કરે છે કે તારે વિશે કાંઈ પણ સંસારમાં ઉદયાદી ભાવે, ઉદય ભાવ છે ને, જેટલા જેટલા સંબંધ છે એટલા ઉદય ભાવ છે, પણ એ બધા સંબંધ સાચા લાગે છે, ઉદય ભાવે સાચા લાગે છે, ખોટાને લાગે છે સાચા, પણ એ ઉદયના કારણે ઉદયના ભાવે મૂર્છા ઉત્પત્તિ હોય, પોતાપણ થતો હોય તને, તો એ પોતાનો પોતાનો ત્યાગ કર, ત્યાગ કર. હવે એની પણ સમજી જાય, એનો મૂર્છા ભાવે ત્યાગ કર, ત્યાગ કર, પોતાપણ છોડ, પોતાપણ. હવે આમાં તકલીફ શું છે? વિચારવા જેવો વિષય છે કે પોતાપણ કરતી વખતે જીવને મીઠાશ આવે છે, આ મારો દીકરો, આ મારી દીકરી, આ મારું મકાન, આ મારી સંપત્તિ, આ મારી આબરૂ, આબરૂ તો સૌથી મોટો પડી ગયો છે, એટલે બધા એમાં એ બધામાં મીઠાશથી ખૂબ લે છે અને એ મીઠાશ તોડવી એ પુરુષાર્થ માગે છે. પરસેવો ઉતરી જાય એવો પુરુષાર્થ છે, પ્રયત્ન કરી દેજો. એ મીઠાશ તોડવી સહેલી નથી, એ મીઠાશ જીવને ક્યારે તૂટે ક્યારે છૂટે, તે મીઠું ઝેર છે એ જે દિવસે સમજાય ત્યારે, ક્યારે? શુગર કોટેડ છે ઝેર તો મીઠું લાગે છે, પણ જો જીવને સમજણ આવે, જ્ઞાન થાય કે હું ઝેર ખાઉં છું, ઝેર પીવું છું, તો એ ઝેર ખાતો બંધ થાય. હું છું તો આપણા પાનપરાગ બહુ ખાય, એમાં કંઈક એવું નાખે છે કે એ પછી માજા જ કરે, શરીર ઓક્સિડેશન થાય ને, એ ખાવાની ઈચ્છા થયા જ કરે, ખાવાની ઈચ્છા થયા જ કરે છે. એમાં એક બે એવું ટીવીમાં આમાં ઢેઢ ગોરોળી મારીને અથવા મરેલી ઢેઢ ગોરોળીનો પાવડર એના શરીરને ઉકળી એનો પાવડર કરે ને આમાં વાપરે થઈ ગયું. ઢેઢ ગોરોળી જોવી ગમતી નહીં, ખાય કેવી રીતે? ઘરમાં રસોડામાં આટા મારતું હોય તો જોઈ એ ખાય કેવી રીતે છૂટી ગયું તો એક ધડક આમ છોડે ન છૂટે એમ આ જીવ જે મીઠાશ લે છે સંયોગની જે મીઠાશ છે એ યોગ કાળે દુઃખદાયી થાય છે રિએક્શન એનું જ છે મીઠાશ લીધી છે એનું વિચારી ગયો તો ખ્યાલ આવે કેમ કે બધાને ઘરમાં આ પ્રસંગ બને છે તો બધાને ખ્યાલ આવે એવો છે કે મને શેનું દુઃખ અત્યારે થાય છે કે સંયોગની મીઠાશ લીધી છે તો મીઠાશ લીધી ત્યારે મીઠું લાગેલું પણ હતું એ જ્યારે મેં અત્યારે ખબર પડી કે કેટલું દુઃખ થાય છે કે સહન ન થાય એટલું દુઃખ થાય છે અસહ્ય દુઃખ થાય છે એનું કારણ શું કે કારણ તપાસો કારણનો નાશ કરો તો કાર્યનો નાશ થાય સીધો કાર્યનો નાશ કરી દો દુઃખનો નાશ નહીં થાય દુઃખના કારણનો નાશ પહેલાં કરવો પડે અને એનું જેને જ્ઞાન છે એને જ્ઞાની કહેવામાં આવે છે એ ઉપદેશ આપે છે કૃપાળુદેવ રૂપે આપણને ક્ષમતા છે અસમભાઈને બહુ શ્રદ્ધા સારી હતી આપણને પણ બધાને ક્ષમતા છે તો એમના વચન પ્રત્યે શ્રદ્ધાને પ્રીતિ જો આપણે કરીએ તો એમના પ્રત્યેની પ્રત્યેને શ્રદ્ધા સાથે એમના વચનો આ છે કે જો ઉદયાદી ભાવે પણ સોતાપણું થતું હોય તો હે જીવ તું હવે એનો ત્યાગ કરી દે હે જીવ તું એનો ત્યાગ કર ત્યાગ એ મીઠાશ વેદવા જેવી અનુભવ કરવા જેવી સ્વાધ્યાયમાં લઈએ છીએ તો ઘરમાં દીકરાને પરણ્યાનું હોય અને દીકરાને ત્યાં સંતાન આવે એવી ખબર પડે એવી તો શું કે હવે અને આમ છે ત્યારથી મીઠા શરૂ થઈ જાય ત્યારથી રાજીપો સારું શરૂ કરે છે પછી એને દવા દારૂ એનું જાળવવું એનું સાચવવું ખેડ સુધી પછી એનું મોઢું જોવું મોઢું જોઈને બોલે ચાલે હશે એને રમાડવું કરું ત્યારથી માંડી ભણે ભણાવે જણે પહેરાવે ત્યાં સુધી ખેડ સુધી એટલા વર્ષ સુધી ઝેર પી 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 પીને એટલું બધું ટોક્સિકેશન કર્યું હોય એમાં ઓચિંતું કંઈક બને દુઃખના પારને પછી દુઃખના પાર ક્યાંથી થયું દુઃખ ઉભું ક્યાંથી થયું જો વાસ્તવિક વિચારીએ તો કોઈ પણ વ્યક્તિનો સંયોગ પણ મર્યાદિત કાળે થાય છે વિયોગ પણ મર્યાદિત કાળે થાય છે એ પહેલાં કાંઈ સંબંધ હતો કે નહીં અને હવે પછી કાંઈ રહેવાનું ત્યારે એક છાપરા નીચે ગાડીના ડબ્બામાં ભેગા થઈ ગયા મારે ચા પાણી નાસ્તો કર્યા પ્રેમથી વાતો કરી પણ સ્ટેશન આવ્યાનું શું થાય ત્યાં તો આવજો કેવા રહીએ છે અહીંયા કોઈ આવજો કેવા રહેતો નથી ત્યાં તો એકબીજાને સરનામા આપીને જાય છે અહીંયા કોઈ સરનામું આપતો નથી અને સરનામાનો પત્તો જ રાખતો નથી આવી વાસ્તવિક પરિસ્થિતિ હોવાથી જ્ઞાનીઓએ એકત્ર બુદ્ધિ મૂર્છા ભાવ ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો છે તીર્થંકરો એ પણ આ જ ઉપદેશ આપ્યો છે જ્ઞાનીઓને તીર્થંકરો એ જ રસ્તે વિચર્યા છે અને એ જ રસ્તે ચાલ્યા આવ્યો એવો આપણને લલકાર કરે છે ચાલ્યા આવો આ રસ્તે ચાલ્યા આવો અમારા રસ્તે આવો તમે અમારા રસ્તે આવો દુઃખી ન થવું હોય સંસારમાં ક્યારેય પણ શરણત્વ આદિ પ્રાપ્ત થતું નથી ક્યારે પણ કોઈને શરણતા મળી નથી અને અવિચાર કરાવેલા તે સંસારને વિશે ન થવા યોગ્ય ક્યારે થાય છે આજે પાછળ સમજણ ન હોય તો અવિચારી પણ હોય નહીં તો મોહ થવા એવા થાય એવા સંસાર છે જ નહીં ખરેખર તો જ્ઞાનીઓની દ્રષ્ટિએ આ સંસાર સમ્યક જ્ઞાનનું કારણ છે સમ્યક જ્ઞાનનું નિમિત્ત છે
નાનું એમ કે છે ગુરુગ્રંથ કે આખો સંસાર એ સમ્ય જ્ઞાનનો નિમિત્ત છે. જ્ઞાને એને તો સમ્ય જ્ઞાન જ થાય છે, ગમે એ પ્રસંગ ને ગમે એ પ્રકાર હોય, ગમે એ વસ્તુ હોય ને ગમે એ નિમિત્ત હોય, જ્ઞાનમાં ગમે તે જ્ઞાન આવે એને સમ્ય જ્ઞાનનું જ નિમિત્ત થાય છે. તેને આત્માભિમુખ હોવાનું જ કારણ બને છે. પરંતુ આ સંસાર છે એ અવિચારી પરિણામીને મોહ થવા યોગ્ય નથી. મોહ થાય છે તે જીવનો જરૂર અવિચારી પણ છે. જે મોહ અનંત જન્મ મરણનો અને પ્રત્યક્ષ દુઃખનો હેતુ છે, આવો જે મોહ છે એ એક વાર નહીં પણ તને અનંત જન્મ મરણ કરાવશે, તને અનંત જન્મ મરણ કરાવશે. દુઃખ અને ક્લેશનું બીજ છે, તેને શાંત કર અને તેને ક્ષય કર, તેનો નાશ કર. એ વિના બીજો કોઈ હિતકારી ઉપાય નથી. આ જગતમાં આ સિવાય બીજો કોઈ હિતકારી ઉપાય નથી. એ વગેરે ભાવિતાત્મતાથી કેવી રીતે આત્માને ભાવનામાં આત્મભાવનામાં લાવીને, મુખ્ય વાત નથી, ભાવિતાત્મતાથી ભાવનાથી ભીંજાઈને આત્માને ભાવનાથી ભીંજરીને વૈરાગ્યને શુદ્ધ અને નિશ્ચળ કરે છે. કોણ છે? જે વિચારવાનો જેવો છે એ ભાવિતાત્મતાથી વૈરાગ્યને શુદ્ધ કરે છે, નિર્મળ કરે છે અને નિશ્ચળ કરે છે. ડગે નહીં એવું અચલિત વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. જે કોઈ જીવ યથાર્થ વિચારથી જુએ છે તેને આ પ્રકારે ભાષા છે. કોઈ જીવ હોય આમાં જાતિ નિર્દેશ કાંઈ ફેર નથી. કોઈ પણ જીવ યથાર્થ પ્રકારે વિચારે, ગમે ત્યાંથી આવ્યો ન હોય, મધ્યસ્થપણે યથાર્થ પ્રકારે વિચારે તો એને આ જ ભાષે, બીજું કાંઈ એને ભાષે નહીં. અને આ જો યથાર્થ ભાષે તો એ આત્મકલ્યાણ કરી જાય.
શેષ્ઠ છે.